શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર આજે વાત કરીએ એક ખાસ ડોક્યુમેન્ટરી ફિલ્મની, એટલે કે એક દસ્તાવેજી ચિત્રની. મોટાભાગે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ કે કોઈ પણ દસ્તાવેજી ચિત્ર કોઈ ગહન વિષયને લઈને માહિતી આપવા માટે અથવા ઇતિહાસને સંજોવીને રાખવા માટે અથવા ઇતિહાસની ઘટનાઓને આવનારી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કરવામાં આવતું હોય છે. હું જે ડોક્યુમેન્ટરી ફિલ્મની વાત કરી રહી છું તે ડોક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાત અને ગાંધીજીના સંબંધને, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીજીના સંબંધને દર્શાવે છે. આ ડોક્યુમેન્ટરીનું નામ છે સાબરમતી કે સંત. તો ચલો આ ડોક્યુમેન્ટરી વિશે વધુ માહિતી મેળવીએ ડોક્યુમેન્ટરીના દિગ્દર્શક ડોક્ટર દિમંત પુરોહિત પાસેથી. દિમંતભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
થેન્ક્સ રીતા.
દિમંતભાઈ, સાબરમતી કે સંત બહુ જ વર્ષોથી જ સાંભળતા આવ્યા છીએ, આ ઉક્તિ સીધે સીધો સંબંધ ધરાવે છે મહાત્મા ગાંધી સાથે, તો આ ડોક્યુમેન્ટરી વિશે વાત કરો થોડી. ક્યાંથી શરૂઆત થઈ, કેવી રીતે વિચાર આવ્યો?
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915 ઇન્ડિયા પાછા આવ્યા અને ઇન્ડિયા પાછા આવીને એમણે અનેક શહેરોની ઓફર હોવા છતાં અમદાવાદને પોતાનું ઘર બનાવવાનું પસંદ કર્યું. એના ઘણા કારણો છે. એ કારણો કયા હતા એ આ ડોક્યુમેન્ટરીમાં વિગતવાર સમજાવ્યું છે. એમાં ગાંધીજી વિશે વાત છે અને ગાંધીજીના અમદાવાદ વિશે વાત છે. ગાંધીજીએ અહીંયા આવીને જે જે કામ કર્યું એના વિશે છે અને એક અમેઝિંગ જર્ની છે. 1915 ગાંધીજી અહીંયા પોતાનો આશ્રમ કોચરબમાં શરૂ કર્યો. 1917 સાબરમતી આશ્રમ સ્થિત થયા અને 1930 દાંડી યાત્રા વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના હું પાછો નહીં આવું. અને એ રીતે આ શહેરને છોડી ગયા. 1915-30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ક્રુશિયલ પીરિયડ કહી શકાય ગાંધીજી માટે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસ માટે.
દિમંતભાઈ, આ એક હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટરી છે એટલે આની પાછળ ઘણું બધું રિસર્ચ કરવું પડ્યું હશે, ઘણી બધી ખોજ કરવી પડી હશે, ઘણા બધા યાદગાર અનુભવો જોડાયેલા હશે, એના વિશે અગર થોડી વાત કરી શકો?
યા વેલ, ઇટ વોઝ મોસ્ટ અમેઝિંગ જર્ની. ગાંધીજીની સાથે જેને 1915-1930 જીવવા મળ્યું હોય એમ લાગ્યું. 1915-1930 એટલે સાથે જ આપના મનમાં એક ક્લિક થાય કે 100 વર્ષ થયા એ વાત. 1915 ગાંધીજી અહીંયા આવીને આશ્રમ શરૂ કર્યો. ગાંધીજી ઇન્ડિયા પાછા આવ્યા અને 100 વર્ષ થયા. અને સાબરમતી આશ્રમ જેના વિશે વિગતવાર ડોક્યુમેન્ટરી વાત છે એને તો આ વર્ષે જ 2017 100 વર્ષ પૂરા થાય છે. ગાંધીજીની બર્થ એનિવર્સરી એને 150 વર્ષ પૂરા થશે 2019. તો એવા અદભુત સંયોગો વચ્ચે આ ડોક્યુમેન્ટરી પહેલી વખત આવી, એટલા માટે કહી શકાય કે આ પાછલા 100 વર્ષમાં ગાંધીજી અને અમદાવાદના સંબંધ વિશે કમનસીબે કોઈ કામ જ નથી થયું. બુકની વાત કરીએ કે ડોક્યુમેન્ટરીની વાત કરીએ તો પહેલો એ ટાઈપનો પ્રોજેક્ટ છે જેમાં ગાંધીજી સાથે સંકળાયેલી સંસ્થાઓ, ગુજરાત વિદ્યાપીઠ જે ખુદ ગાંધીજીએ સ્થાપી, એમણે આ ગુજરાત વિદ્યાપીઠની આ ફિલ્મ છે. અને ઇન્સિડેન્ટલી ગુજરાત વિદ્યાપીઠને પણ થોડા વર્ષોમાં હવે 100 વર્ષ પૂરા થશે. એટલે આટલી ઐતિહાસિક સંસ્થાઓ અને એક ઐતિહાસિક પુરુષ વિશેની વાત આ ડોક્યુમેન્ટરીમાં આપણને કરવા મળે, એના વિશે રિસર્ચ કરવા મળે, એ કેટલી અદ્ભુત અને એક્સાઇટિંગ જર્ની હશે. યુ કેન જસ્ટ ઇમેજિન.
ડોક્યુમેન્ટરીમાંથી કોઈક એકાદ યાદગાર પ્રસંગ જણાવી શકો તો?
ડોક્યુમેન્ટરી 27 મિનિટની છે અને 27 મિનિટમાંની એક એક મિનિટ અને એક એક સેકન્ડ યાદગાર છે. પણ સૌથી ટચિંગ મને જો વાત લાગી હોય જે આ ડોક્યુમેન્ટરીમાં મેં મૂકી છે, એ એક પ્રસંગ છે જેનો આ ડોક્યુમેન્ટરીમાં ઉલ્લેખ છે કે જયારે આશ્રમ બન્યો, ગાંધીજી અને કસ્તુરબા બંનેમાં રહેવા આવ્યા અને ગાંધીજીના જે મોરલ સ્ટાન્ડર્ડ હતા જબરજસ્ત ઊંચા હતા. રોજના 17 કલાકે કામ કરતા હતા. વહેલી સવારે 4 વાગે પોતે ઉઠી જાય, આશ્રમવાસીઓને ઉઠાડે, પ્રાર્થના થાય, પ્રાર્થનાથી શરૂઆત થાય કામની, અને 17 કલાક સુધી સાબરમતીને કિનારે, આજે પણ તમે જશો કેટલી ગરમી નદી કિનારે લાગે અમદાવાદમાં સમજી શકો છો. એ જમાનામાં એવું આટલા અઘરા આકરા કામ કરતા હતા. એ કામ દરમિયાન એમનો એક નિયમ જે હતો, આપણે આજના રાજકારણમાં આજની દુનિયાની સંદર્ભમાં વિચારીએ તો બહુ જ હૃદય સ્પર્શી છે. જયારે બા બાપુના પોતા પોતી આ આશ્રમમાં રહેવા આવતા, કારણ કે એમના દીકરા, 4 દીકરાઓ હતા, એમના પણ દીકરાઓ હતા, તો એ જયારે દીકરાના દીકરાઓ આશ્રમમાં બા બાપુ સાથે એમના દાદા દાદી સાથે વેકેશન એન્જોય કરવા જયારે રહેવા આવતા હતા, ત્યારે ગાંધીજીનો નિયમ હતો કે જે ગ્રાન્ડ સન્સ અહીંયા આશ્રમમાં રહેવા આવે તેમનો રહેવા અને ખાવાનો ખર્ચ એ આશ્રમના ખર્ચમાં નાખી ના શકાય, કારણ કે જાહેર ખર્ચો છે, લોકોના ડોનેશનથી આશ્રમ ચાલતો હતો. એ જે ખર્ચો છે એમના ગ્રાન્ડ સન્સમાં અહીંયા રહેવા અને ખાવાનો, એ બા પાસેથી વસૂલ કરતા હતા, બા પાસે બિલ ભરાવતા હતા. દેટ વોઝ ધ મોસ્ટ ટચિંગ થિંગ આઈ થિંક ટુ મી.
ખરેખર બહુ જ સ્પર્શી જાય એવો કિસ્સો છે. નિમનભાઈ, મહાત્મા ગાંધીની વાત કરીએ અને આજના યુગની વાત કરીએ, એમના સિદ્ધાંતોની વાત કરીએ, તો ક્યાંક ને ક્યાંક મહાત્મા ગાંધી આજે પણ જીવે છે, તે છતાં પણ લોકો કહે છે કે હવે એમના વિચારો સાંપ્રત નથી રહ્યા. તો આવા સમયમાં આ ડોક્યુમેન્ટરી બનાવવી શું ટિપ્પણી હશે?
મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે મહાત્મા ગાંધી સાંપ્રત નથી રહ્યા. હકીકતમાં મહાત્મા ગાંધી પળે પળે જીવતા હોય એમ મને લાગે છે. જયારે તને આ ડોક્યુમેન્ટરી વિશે ઓસ્ટ્રેલિયન રેડિયોમાં કઈક વાત કરવાનું મન થાય ત્યારે મહાત્મા ગાંધી જીવતા હોય છે. તું ને હું આ વાત કરીએ ત્યારે મહાત્મા ગાંધી જીવતા હોય છે. આપણી વાત જયારે હજારો લાખો લોકો આ રેડિયો ઉપર જયારે સાંભળે ત્યારે પણ મહાત્મા ગાંધી જીવતા હોય છે. આપણે આપણા જીવનમાં કઈ પણ સારું પોઝિટિવ કામ કરીએ એનો અર્થ જ એ કે મહાત્મા ગાંધી જીવે છે.
અને દીવનભાઈ, જતા જતા તમને એ પૂછવા માંગુ છું કે તમે ભારતમાં તો આ ડોક્યુમેન્ટરી રિલીઝ કરી નાખી અમદાવાદમાં, ઓસ્ટ્રેલિયાની ઓડિયન્સને આ જોવા ક્યારે મળશે?
તમને જાણી આનંદ થશે. અને એક એવી પણ વાત છે કે ઓમ પુરી એ આ ડોક્યુમેન્ટરીમાં પોતાનો અવાજ આપ્યો છે. અને અનફોર્ચ્યુનેટલી ઓમ પુરી નો લાસ્ટ પ્રોજેક્ટ હતો. ઓમ પુરી આપણા હિન્દી સિનેમાના એક લિજેન્ડ કહી શકાય, એ આપણી વચ્ચે એવું નથી. એમના લાસ્ટ કમ્પ્લીટેડ પ્રોજેક્ટ હતો. ગાંધીજીના ગ્રેટ ગ્રાન્ડસન તુષાર ગાંધીએ આ ડોક્યુમેન્ટરીમાં એન્કરિંગ કર્યું છે. આનું ઇંગ્લિશ વર્ઝન આવશે, જેમાં અમે આ જ પ્રકારના એક લિજેન્ડરી વોઇસની તલાશમાં છીએ. અને એ ઇંગ્લિશ વર્ઝન સર્ટેન વિલ રિલીઝ ઇન ઓસ્ટ્રેલિયા.
અમે આશા કરીએ કે અમને બહુ જલ્દી આ ડોક્યુમેન્ટરી જોવા મળે અને ફરીથી એક વખત મહાત્મા ગાંધી અને અમદાવાદના સંબંધને જીવંત અમારી સમક્ષ જોઈ શકીએ. SBS ગુજરાતીથી વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
Thank you very much, Aridha.